તારીખ 17-10-1989 શ્રી મદ્રાચંદ્ર પત્રાંક 254 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 68
એટલે મુનિવર તો થાય શું કહે છે જીવ મુમુક્ષુ જીવ અંદરમાં પોતાના નાયક સ્વરૂપનો અનુભવ કરવાનો પ્રયત્નવાન છે એ પ્રયત્નમાં સફળતા મળ્યા પહેલા જે પ્રયત્ન ચાલે છે એ દરમિયાન ભિન્ન જ્ઞાયક જુદો પકડાતો નથી અનુભવ ગોચર થતો નથી ત્યારે જે કાર્ય કરવું છે જે કરવું હોય છતાં ન થાય ત્યારે જે મૂંઝવણ થાય એ પ્રકારની આ મૂંઝવણ છે મૂંઝવણમાં ફેર છે તો એક કામ કરવા ધારે કરવાનો પરિશ્રમ થાય અને છતાં એ કાર્ય પાર ન પડે સફળ ન થવાય ત્યારે કેમ કાર્ય થતું નથી એની મૂંઝવણ થાય છે પણ એવી મૂંઝવણ નથી કે મૂંઝાઈ જાય એવી મૂંઝવણ નથી શોધક જીવ છે અને એનો શુદ્ધાત્માને ભિન્નપણે અનુભવ કરવાનો પ્રયત્ન છે એ પ્રયત્નમાં જ લાગે છે અને આડો અવળો જતો નથી કાર્ય થતું નથી એટલે કોઈ બીજી પદ્ધતિ
અને એ તો છે કેન્સર થયું હોય અને એના માટે કોઈ જડીબુટ્ટી આપે એ જડીબુટ્ટી ખાય અને પછી પાછો ટાટામાં જઈને રિપોર્ટ કઢાવે ને રિપોર્ટ નીલ આવે પછી જેને ખબર પડે કે જેને જડીબુટ્ટી આપી હતી મારો ભગવાન છે કે નહીં શું પછી એને શું કહે
ભગવાન
આ તો એક પ્રસંગ બનેલો છે જે આ શિવાંબુનો પ્રયોગ કરે છે ને સ્વમૂત્ર પ્રયોગ એનું પુસ્તક મેં એમને વાંચતા આપ્યું હતું એની અંદર એક ભાઈ કાલબાદેવીનું એડ્રેસ છે 52 વર્ષની ઉંમરના ભાઈ હતા પોતાના નામ સામે એડ્રેસ સાથે લીધું હતું એને કોઈ લીવરનું કેન્સર થયું હતું અને 5-6 મહિના ટાટાની અંદર ઉપચાર કરાવ્યા પછી મુંબઈમાં જઈએ એટલે ટાટામાં ઉપચાર કર્યા પછી એને રજા આપી દીધી હોસ્પિટલમાંથી કે 15 મહિનો ઈશ્વરનું નામ લઈ લ્યો આયુષ હોય ત્યાં સુધી હવે આ દુનિયામાં તમારા માટે કોઈ ઈલાજ નથી કેમ કે આનો ઈલાજ શોધાયો જ નથી તો તમને ટકાવવા માટે મહેનત કરી અમે એટલે એ માણસ તો નિરાશ થઈને ઘરે આવી ગયો પછી આ માણસ જેને આને ચીંધ્યો આ પ્રયોગ ચીંધ્યો એના માટે એને શબ્દો વાપર્યા છે પોતાના પત્રમાં કે ફેબ્રુઆરીની એક સવારે મારા ઘરે કોઈ દૈવી ફેરસ્તો આવ્યો શું શબ્દ વાપર્યો ભોગ મટી ગયો છે ને આવ્યો તો એને ફેરસ્તો નહોતો દેખાડો પણ ભોગ એને મટાડ્યો એટલે કે મારા ઘરે કોઈ દૈવી ફેરસ્તો આવ્યો એણે મને કહ્યું કે તું આ પ્રયોગ કર તો મને એમ થયું કે આમે મરવું તો છે જ તે પ્રયોગ ચાલુ કર્યો ચાલુ કર્યા પછી ઘણા પ્રસંગો બની ગયા અને તબિયત સુધરવા લાગી અને પ્રસંગો બન્યા એમાં બધું મળદ્વારથી બધું નીકળ્યું ઘણું સડેલું કચરો બધું ખૂબ નીકળ્યું શું અને પછી તબિયત સુધરવા લાગી અને તબિયત એવી થઈ ગઈ કે તાતાના પ્રફુલભાઈ ડાક્ટર પાસે ગયા કે ભાઈ હું તમને મળવા આવ્યો છું એટલે એના વિચારમાં પડી ગયા ઓળખે નહીં કેમ કે પહેલાં શરીર લેવાઈ ગયું હતું વેઇટ ફોલ થઈ જાય છે કેન્સરની અંદર તો નાનું સંભજન વધી ગયેલું એટલે આમ ઢાળી ધારીને લેવું મને ગરબી ફલાણા ભાઈ તો નહીં તો કે હા હું એ જ ભાઈ છું મારું ભૂત નથી કે શું જવાબ દીધો એણે હું એ કાંતિભાઈ છું કાંતિભાઈનું ભૂત નથી હો કે શું રીતે પછી એને બધું આવી રીતે થયું છે તમે મારો રિપોર્ટ લઈ શકો છો અને મટી ગયું તો કેન્સર તો મારો તો કહેવાનો મતલબ એ છે કે એક વખત જેને બચાવ્યો એને એને ભગવાનની નજરે જોયો, તો જે અનંત જન્મ મરણથી બચાવે એવી વાસ્તવિકતા જેનામાં દેખાય એને કઈ નજરે જોવે? ચીખડાવાનો જે વિષય નથી આગળ. એ તો દ્રવ દ્રષ્ટિનો વિષય છે, આ તો પર્યાય દ્રષ્ટિ છે પાછા. હા, કેમ કે આ તો જ્ઞાનીની તો પર્યાય છે ને, જ્ઞાનીની આ પર્યાય છે. ઓલા તો નિગોજમાં છે, તો જ્ઞાની નથી. આ તો જેની પાસેથી માર્ગ પ્રાપ્ત કરવો છે એવી જેની વર્તમાન વિદ્યમાન અવસ્થા છે એમાં પરમાત્મા બુદ્ધિ લેવી છે. પરમાત્મા છે નહીં, ચોથે ગુણ સ્થાને છે, અવિરક્ષણ દ્રષ્ટિ છે, છતાં એમાં પરમાત્મા બુદ્ધિ એ કોઈ બીજી દ્રષ્ટિનો વિષય છે, એ જુદી દ્રષ્ટિનો વિષય છે. અને એ દ્રષ્ટિ ઉત્પન્ન થાય છે મુમુક્ષુતામાં, ત્યારે માર્ગની પ્રાપ્તિ નિકટ હોય છે અને નહીંતર પરમ નિકટ હોય છે. એ વાત એમણે સ્થાપી છે 223માં. માટે સર્વ પ્રકારે ભક્તિ કરવા યોગ્ય. જ્ઞાની તો પરમાત્મા છે, તેની ઓળખાણ વિના પરમાત્માની પ્રાપ્તિ થઈ નથી ભૂતકાળમાં કોઈને. માટે સર્વ પ્રકારે ભક્તિ કરવા યોગ્ય એવી દેહધારી દિવ્ય મૂર્તિ જ્ઞાની રૂપ પરમાત્માની તેને નમસ્કાર આદિ ભક્તિથી માંડી પરાભક્તિના અંત સુધી એક લઈએ આરાધવી, એક લઈએ તેમાં ફેર પડવા દેવા નહીં, ચડતા પરિણામે એનું આરાધવું એવો શાસ્ત્રનો લક્ષ્ય છે. આ પાછો આગમ વિરુદ્ધ નથી, આગમ વિહિત વાત છે. આ પરમાત્મા, કોઈ પરમાત્મા આ દેહધારી રૂપે થયો છે, વિદ્યમાન લેવું છે ને, કોઈ પરમાત્મા જ આ દેહધારી રૂપે થયો છે એમ જ જ્ઞાની પુરુષ પ્રત્યે જીવની બુદ્ધિ થવાથી ભક્તિ ઉગે છે અને તે ભક્તિ એની ચરમસીમાએ પહોંચે છે. એમાં કોઈ નાટ જોગ તો માપ રહેતું નથી, એ એને પરાભક્તિ કહી છે. અને એવી પરાભક્તિ માટે ભાગવતની અંદર વાત કરી છે અને જૈનની અંદર પંચ પરમેશ્વરીના મંત્રમાં એ રહસ્ય રહેલું છે. એ વાત એમણે અહીંયા ખોલી છે કે સિદ્ધ ભગવાન ઉચ્ચ કોટી બિરાજમાન હોવા છતાં અરિહંત ભગવાનને પ્રથમ નમસ્કાર કરવાની પાછળ આ જ કારણ રહેલું અમને દેખાય છે. એ વાત એમણે અહીંયા 254માં નાખી છે. પરમ ધર્મ કયો છે અને એ બુદ્ધિ પરમ દૈન્યત્વ સૂચવે છે. હવે ત્યાં ફૂટનોટ કરી છે એમણે, સત્પુરુષમાં જ પરમેશ્વર બુદ્ધિ એ વાત ઉપર એમણે ફૂટનોટ કરી છે કે તથારૂપ ઓળખાણ થઈ સદગુરુમાં પરમેશ્વર બુદ્ધિ રાખી તેની આજ્ઞાએ પ્રવર્તવું તેને પરમ વિનય કહ્યો છે. તેથી પરમ યોગ્યતાની પ્રાપ્તિ હોય છે. એવા વિનયથી પરમ યોગ્યતાની એટલે પરમ પાત્રતાની પ્રાપ્તિ હોય છે. એ પરમ વિનય જ્યાં સુધી આવે નહીં ત્યાં સુધી જીવની યોગ્યતા આવતી નથી, પાત્રતા આવતી નથી. અને પાત્રતા નથી ત્યાં સુધી માર્ગ પ્રાપ્તિ થઈ શકતી નથી. ત્યારે એની ખોજ કરવી પડે છે. રોગ થયો અને ડાક્ટર ન મળતો હોય તો શું કરે? મૂકો પડતી વાત એમ કે મૂકી દે, રોગ નહીં મટવાનો હોય, જવા દો. હવે એના પરિણામ રહી શકે જ નહીં. આ રોગ ગમે એમ કરીને મટવો જોઈએ. કોઈ મરવા ચાહતો નથી, કોઈ જીવ મરવા ચાહતો નથી, મરવા ઈચ્છતો નથી. એને એક જ વાત રહી કે છે કોઈ, છે ક્યાંય, છે કોઈ, એ વાત રહ્યા જ કરે. એ જ્યારે રહ્યા કરે ત્યારે એ એની ભાવના છે તીવ્ર થયા કરે. સત્પુરુષના વિયોગના કાળમાં એ ભાવના તીવ્ર થયા કરે અને એ પરિસ્થિતિ એને નિકટ ભવિષ્યમાં સત્પુરુષનો યોગ થવા માટેના પુણ્યબંધનું કારણ થાય છે. એ જ પરિણામ, બીજું કોઈ કારણ નથી.
ઉત્પાદન
જાગે ત્યારે એવું ન મળે એવું બનતું નથી, એવું લગભગ બનતું નથી. બનતું નથી, એવું છે તો કોઈ વખત આગળ પાછળ થઈ જાય, ઉપાદાન જાગ્યું હોય ને થોડો સમય પણ લાગી જાય. એટલે માનો કે વર્તમાનમાં એવું કોઈનું ઉપાદાન હોય એ દ્રષ્ટાંત લઈએ, અને વર્તમાનમાં કોઈ જ્ઞાની ન હોય એમ લઈએ, તો શું થાય કે બીજા ભાવમાં એને યોગ થઈ જાય, પછી અહીંયા આયુષ પૂરું થાય તો સિદ્ધ ત્યાં ઉત્પન્ન થાય કે જ્યાં જ્ઞાનીઓ હોય, શું એવી રીતે બની જાય. પણ ભાવના નિષ્ફળ જતી નથી, 14 બ્રહ્માંડ ફરે તો ભાવના નિષ્ફળ જતી નથી, એ વાત નક્કી છે. વહેલો મોડો કાળ એ તો એ કુદરતનો ક્રમ છે, એમાં પોતે જ કારણ છે, એ કુદરતના ક્રમમાં બીજો કોઈ કારણ નથી, પણ પોતે જ કારણ છે. પોતે જ વિરાધના કરી છે, પોતે જ અંતરાય કર્યો હોય છે બીજાને, બીજા કોઈને જ્ઞાનીનો યોગ થાય એમાં પોતે અંતરાય નાખેલો હોય. ભવિષ્યમાં ક્યાં વિચાર કરવાનો રહ્યો, પુણ લઈને આવ્યા છે એથી શું ઓળખાણ થવી મુખ્ય વાત છે. પરમેશ્વર બુદ્ધિ તો ઓળખાણ થઈ ને તથારૂપ ઓળખાણ થયે સદગુરુ માં પરમેશ્વર બુદ્ધિ, એનું એક લક્ષણ બાંધશે અહીંયા. આની સાથે સાથે એકદમ અસાધારણ વાત લીધી છે આ, છે કે જ્યારે પરમ બુદ્ધિ, એ બુદ્ધિ પરમ દૈન્યત્વ સૂચવે છે કે જેથી જે કારણને લીધે સર્વ પ્રાણી વિશે પોતાનું દાસત્વ મનાય છે અને પરમ યોગ્યતાની પ્રાપ્તિ હોય છે. સર્વ પ્રાણીને વિશે પોતાનું દાસત્વ, આ વાત્ય એવું થાય છે. આ બાજુ જો, એક બાજુ જો સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ થઈ તો એ જ સિક્કાની બીજી બાજુ એ છે કે જેને લઈને સર્વ પ્રાણીમાં પોતાનું દાસત્વ બનાવે છે, એટલે એને વાત્સલ્ય ક્યાંય અવાત્સલ્યનો પ્રસંગ બનતો નથી, નહીં તો અહીંયા ગડબડ થાય છે એમ કેમ, આ જગ્યાએ ગડબડ થાય છે. એટલે કોઈ પ્રાણીનો તિરસ્કાર નથી થતો. એક બાજુ જો સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ થાય તો બીજી બાજુથી કોઈ પણ જીવ પ્રત્યે તિરસ્કાર વૃત્તિ ન થાય. ઉલટાનું એમ કહે છે, તિરસ્કાર વૃત્તિનો તો વિચાર જ કરવાનો નથી, આ તો સાઈડ ચોખ્ખી કરવા માટે વાત લઈએ છીએ. સર્વ પ્રાણી વિશે પોતાનું દાસત્વ બનાય છે, અમારે તો તમારી સેવાનો લાભ મળે ઘણી વાત છે. દાસને શું છે, દાસ તો સેવા કરનાર છે, તમારી સેવાનો લાભ મળ્યો ને ઘણું પતિ ગયું. અહીંથી વાત્સલ્ય ઉભી થાય છે, એ મુમુક્ષુતાની પાયાની ચીજ છે. સમ્યક દ્રષ્ટિને જે વાત્સલ્ય નામનું અંગ છે, આઠ અંગમાંથી એક અંગ છે, એનો મૂળ અહીંયા પડેલું છે મુમુક્ષુતા. બહુ અસાધારણ વિશિક્ષણતા છે શ્રીમદજીની આ બધી વાતોનું નિરૂપણ કરવા પાછળ, અસાધારણ વિચક્ષણતા છે. પ્રશ્ન નથી રહેતા, કોઈ પણ જીવ સન્માર્ગે વળે, સન્માર્ગમાં આવે તો એને કેટલો રિસ્પોન્સ આપવો જોઈએ? પછી ભલે ગમે તે નાતમાંથી, ગમે તે જાતમાંથી, ગમે તે ક્ષેત્રમાંથી, ગમે તે નાત ત્યાંથી આવતો હોય, એમ જોવા બેસાય છે કે દિગંબર છે કે નહીં, આ જૈન છે કે નહીં એમ જોવા બેસાય છે, ગમે ત્યાંથી આવતો એ સતના માર્ગે આવે છે, સતની નજીક આવે છે, એમ કાંઈ પણ દેખાતું હોય તો એના માટે પૂરેપૂરો આદર આવે જ આવે. આ એક બહુ કુદરતી વસ્તુ છે, જેને સન્માર્ગની કિંમત છે, ઓળખાણ છે કે મહિમા છે, એના માટે એ બહુ સ્વાભાવિક વસ્તુ છે. એ વાત એમણે મૂકી છે, એટલા માટે મૂકી છે કે આથી અન્યથા પ્રકારનું કોઈ લક્ષણ હોય તો તપાસી લેવું જોઈએ, એને છોડી દેવું જોઈએ. એટલી
વાત
મુમુક્ષુતાની આ વાત મુમુક્ષુતાની ચાલે છે, પાત્રતાની જ વાત ચાલે છે.
પ્રથમ બોલી
હા હા નહીતર એ માર્ગની પ્રાપ્તિને રોકનારું કારણ છે, યોગ્યતાને પાત્રતાને રોકનારું કારણ છે. સીધે સીધી વાત છે, પાત્રતાનો છેદ ઉડાડવો છે કે પાત્રતા પ્રાપ્ત કરવી છે, બસ આના ઉપર આધાર છે. જેથી સર્વ પ્રાણી વિશે પોતાનું દાસત્વ મનાય છે, કુદરતી જો મનાય છે એટલે કુદરતી માન્યતા આવે છે અને પરમ યોગ્યતાની પ્રાપ્તિ હોય છે. એવું પરમ દૈન્યત્વ એટલે પરમ વિનય જ્યાં સુધી આવૃત રહ્યું છે એટલે ઉત્પન્ન થયું નથી, જીવ એવો થઈ શકે છે, એવો ગુણ એને ઉગડી શકે છે, પણ એ જ્યાં સુધી અવરાયેલો છે એ પ્રકારની યોગ્યતા ત્યાં સુધી જીવની યોગ્યતા પ્રતિબંધયુક્ત હોય છે, ત્યાં સુધી એને બાંધી દીધો છે. એમ લોકો ને કે ભાઈ આ સાપને બાંધ્યો છે અહીંયા, આ ભૂતને બાંધ્યો છે અહીંયા, એમાં યોગ્યતાને બાંધી છે, બાંધી લીધી, પ્રતિબંધ થઈ ગયો, આગળ નહીં વધી શકે. મોક્ષ માર્ગમાં આવવા માટે એ જીવ આગળ નહીં વધી શકે, એ નક્કી વાત છે. જેથી શબ્દ વાપર્યો છે કે એક બાજુ જો સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ થાય તો જેથી સર્વ જેને લઈને, જેથી એટલે જેને લીધે સર્વ પ્રાણી વિશે પોતાનું દાસત્વ મનાય છે, આ પરિસ્થિતિ સાથે સાથે જ ઉભી થાય છે, એમાં આગળ પાછળનો પ્રશ્ન છે. આખી જીવની કઠોરતા છૂટી જાય એવી વાત છે. સર્વ પ્રાણી વિશે જ્યાં દાસત્વ આવે એટલે ખૂણો ખૂણો થઈ જાય, એવો ખૂણો ભીતર ન થાય એવો ખૂણો થઈ જાય. આમાં એને વિષય કશાય બંધ પાડવા ક્યાં જવું પડે એવું છે, મોટવા જવું પડે એવું છે, સીધે જ કશાય બંધ પડે. નંબર 3, કે કદાચ એ બંને થયા હોય, માનો કે કોઈ જીવને સત્પુરુષનો આટલો ભાવ થયો, અલ્પ પણ સુખેચ્છા નથી, તથાપિ તો પણ જે ત્રીજું કારણ છે એમ કહે છે, આ જ્ઞાનની નિર્મળતા લેવી છે. જો કે જ્ઞાનની નિર્મળતા પેલા બંને કારણથી આવી શકે છે, પણ છતાં આ એક મુદ્દો છે ખરો, આ પણ એક વિચારણીય મુદ્દો છે, વિચારવા યોગ્ય વાત છે, એટલે એ વાતનું એમણે અહીંયા કારણ કહ્યું છે કે કદાપિ એ બંને થયા હોય તથાપિ વાસ્તવિક તત્વ પામવાની કાંઈ જ યોગ્યતાની ઓછાઈને લીધે પદાર્થ નિર્ણય ન થયો હોય, અનંત જ્ઞાનનું અને અનંત સુખનું ધામ છે એ નિશ્ચય થવો, નિર્ણય થવો એ સમ્યક દર્શનનું અને સ્વાનુભવનું અનન્ય કારણ છે. એનું અનન્ય કારણ નથી, આ અનન્ય કારણ છે. ઓલું કારણનું કારણ છે, આ અનન્ય કારણનું ઓલું કારણ છે, પણ આ અનન્ય કારણ છે. આ તબક્કે પહોંચવું જોઈએ, ન પહોંચે તો પણ સમ્યક દર્શન અને સ્વાનુભવનીને મોક્ષ માર્ગની પ્રાપ્તિ નથી, એ 751માં એમણે લીધું છે એ વિષય. એટલે બંને થયા હોય તો પણ વાસ્તવિક તત્વ પામવાની કાંઈક યોગ્યતાની ઓછાઈને લીધે, પછી ત્યાં મોટી યોગ્યતાની ઓછાઈ નથી પણ કાંઈક યોગ્યતાની ઓછાઈને લીધે પદાર્થ નિર્ણય ન થયો હોય તો ચિત્ત વ્યાકુળ રહે છે, મિથ્યા સંતા પણ આવે છે, કલ્પિત પદાર્થ વિશે સતની માન્યતા પણ હોય છે કે થઈ જાય છે, જેથી કાળે કરીને અપૂર્વ પદાર્થને વિશે પરમ પ્રેમ આવતો નથી અને એ જ પરમ યોગ્યતાની હાનિ છે. બહુ સરસ વાત લીધી છે આજ્ઞાની અંદર, કે વાસ્તવિક તત્વ પામવાની જે યોગ્યતા છે એમાં સ્વરૂપ નિશ્ચય સંબંધીની જે અયોગ્યતા છે, ઓછાઈ કહો કે અયોગ્યતા છે, એ તો જ્ઞાન લક્ષણને આધારે જ્ઞાન સ્વભાવનો નિર્ણય કરવા માટે જે આંશિક રાગથી ખસીને આંશિક રાગનો અભાવ કરીને અવલંબનમાં ખસવામાં અભાવ કરીને, ઉત્પત્તિમાં નહીં અભાવ થાય પણ અવલંબનમાં અભાવ થઈને જે કાંઈ અંતર્મુખપણું આવે છે કે જે જ્ઞાનને આધારે જ્ઞાન સ્વભાવનો નિશ્ચય થાય છે, એવી જે કઈ થોડીક ખામી છે, ઉપરના બે કારણો ની ખામી નથી, પણ અહીંયા એક ત્રીજી એક ખામી છે, એવી કોઈ ખામીને લઈને જ્યારે પદાર્થનો, અપૂર્વ પદાર્થનો પોતાના નિજ પરમેશ્વર પદને અહીંયા અપૂર્વ પદાર્થ કહ્યો છે, પૂર્વે ક્યારેય એને નિશ્ચય કર્યો નથી, એ સંબંધીનો નિર્ણય ન થયો હોય તો એનું લક્ષણ એ છે. અહીંયા નેગેટિવ સાઈડ બધી લીધી છે, પોઝિટિવ સાઈડ નથી લીધી. અહીંયા આજે 751માં જે વાત કરી છે એ પોઝિટિવ સાઈડની વાત કરી છે. સ્પષ્ટ અનુભવાંશે પ્રતીતિ, પ્રતીતિ એટલે વિશ્વાસ, એટલી વાત લીધી છે એક વચનમાં. ત્યાં વાત લીધી છે અસ્થિથી લીધી છે, અહીંયા નાસ્તિથી લીધી છે. એવો નિર્ણય ન થયો હોય તો ચિત્ત વ્યાકુળ રહે, એને જે સમાધાન આવવું જોઈએ એ સમાધાન ન આવે એટલે વ્યાકુળતા રહે. પદાર્થના નિશ્ચયથી જે સમાધાન આવે એ સમાધાન આવે નહીં એટલે અસમાધાન રહે, અસમાધાન રહે ત્યાં વાક્ય વ્યાકુળતા રહે. સાધનની ભૂલ કરતા અહીંયા સાધનની ભૂલ પણ છે અથવા તો સાધનનો અભાવ છે, અભાવ છે, નિશ્ચય નથી થયો. તો સ્થિતિ શું રહી? કે વ્યાકુળતા રહી, સમાધાન ન આવે. બીજું કે મીઠા ક્ષમતા આવે, જે કાંઈ બીજા નય ન્યાયોની સમજણ છે એનાથી પોતે સમાધાન કરી દે, આ સાધનની ભૂલ છે. મીઠા ક્ષમતા આવે છે એ સાધનની ભૂલ છે. વ્યાકુળતા રહે છે એ નિશ્ચયનો અભાવ બતાવે છે, અભાવને લઈને વ્યાકુળતા રહે છે. સાધનની ભૂલને લઈને મીઠા ક્ષમતા આવે છે, અથવા કલ્પિત પદાર્થને વિશે સતની માન્યતા. કલ્પિત એટલે શું? કે શાસ્ત્ર વાંચ્યું હોય, સાંભળ્યું હોય અને આત્માના સ્વરૂપની કલ્પના કરી હોય મનથી, કે આત્મા આવો છે, આત્મા આવો છે, દ્રવ્યથી ક્ષેત્રથી કાળથી ભાવથી, દ્રવ્યગુણ પર્યાયથી ઉત્પાદિત ધ્રુવ છે, આત્મા આવો છે, મૂળ તત્વ અપરિણામી ધ્રુવ આવો છે, એક મનથી કલ્પના કરી. સ્પષ્ટ અનુભવાંશે જ્ઞાનનો લક્ષણ જે અનુભવ ગોચર છે, સાકાર છે, પ્રગટ છે, ત્યાંથી પ્રતીતિ લેવાને બદલે મનથી કલ્પના કરી એટલે કલ્પિત પદાર્થ થઈ ગયો. એને એ કલ્પિત પદાર્થમાં એને સતની માન્યતા કરી કે હું આવો શાશ્વત, હું આવો ત્રિકાળી, હું આવો અનાદિ અનંત, એવી માન્યતા હોય છે. જેથી કાળે કરીને અપૂર્વ પદાર્થને વિશે પરમ પ્રેમ આવતો નથી, એટલે ઓળખાણથી જે મહિમા ઉત્પન્ન થવો જોઈએ એ મહિમા ઉત્પન્ન ન થાય. કૃત્રિમ મહિમા કરે, હા હા મારો આત્મા અવ્યાબાદ છે, મારો આત્મા ધ્રુવ છે, મારો આત્મા ત્રિકાળી છે, મારો આત્મા શાશ્વત છે, મારો આત્મા જ્ઞાન અનંત જ્ઞાનની ખાણ છે, મારો આત્મા પરમાનંદની મૂર્તિ છે, કૃત્રિમ કર્યા કરે. જે અંતરથી પરમ પ્રેમ ઓળખાણ થઈને આવવો જોઈએ એ મહિમા એને ઉત્પન્ન થાય નહીં, આ એનું લક્ષણ માંગ્યું છે. અને એ જ પરમ યોગ્યતાની ખામી છે, એ પરમ પાત્રતા છે, એની ખામી છે. જેને યથાર્થ સ્વરૂપ નિશ્ચય થાય છે એને પરમ પાત્રતા આવી, એને સંસ્કાર ત્યાં તો થઈ ગયા, દ્રઢ સંસ્કાર થઈ ગયા. સંસ્કાર થયા એટલું જ નહીં, દ્રઢ સંસ્કાર થયા અને એ જે સમ્યક સમ્યક સમીપ છે, સમ્યક સન્મુખ છે, એને બહુ અલ્પકાળમાં એની પ્રાપ્તિ એને હોય છે. ઓળખાણ નથી, લક્ષણથી લક્ષની જે ઓળખાણ થવી જોઈએ અથવા સ્વયં એ રૂપે પ્રતિભાસવા લાગે, એ રૂપે પોતાને માલુમ પડે કે એ રૂપે પોતે છે, તો શું થાય છે કે ત્યાં ચિત્તની સ્થાપના થઈ જાય છે. ઠીક, ચાલો એક વિષય સ્પષ્ટ થાય છે. અહીંયા એક દ્રષ્ટાંત છે શાસ્ત્રમાં, માથે પાણીના બેડા લે છે ને, ત્રણ બે ત્રણ ચાર, તો એક માથે ઉપાડ્યા પછી પણ ચાલવા માં વિચાર હોય છે અને વાતો કરવામાં વિચાર હોય છે, બે જગ્યાએ ઉપયોગ ફંટાય છે. માથે ત્રણ ચાર બીડાઓ નાખ્યા પછી, ઉપાડ્યા પછી પણ ઉપયોગ છે, ચાલવામાં પણ જાય અને વાતો કરવામાં પણ જાય, સાથે સાથે ચાલનારા એ જ રીતે હોય તેની સાથે વાતો કરે, પણ ચિત્તની સ્થાપના કરી દીધી છે એટલે એ પડતું નથી. વાતો કરે, ઊંચા નીચા રસ્તા આવે, ખાડો આવે, તરીને ચાલે, ખાડામાં પગ મૂકે, પગથિયું ચડે તો ઊંચો ઢાળ આવે, નીચો ઢાળ આવે, બધું થાય, પણ ચિત્તની સ્થાપના એવી રીતે કરી છે કે એ પડતું નથી માથેથી. બેલેન્સ કેવી રીતે જાળવવું આ પ્રેક્ટિકલ સાઈડનો વિષય છે, થિયરેટિકલ સાઈડનો વિષય નથી. આ એમ અહીંયા ચિત્તની એક સ્થાપના છે કે હું આવો છું, એ જે ઓળખાણ થઈ છે. પછી ઉદયમાન ક્રિયામાં જીવ પ્રવર્તે છે, પ્રવર્તી શકે છે, તો પણ એની ચિત્તની સ્થાપના બદલાતી નથી. આ પ્રેક્ટિકલ સાઈડનો વિષય છે, એ કોઈ થિયરીથી સમજાવી શકાય એવો વિષય નથી. પણ ઓળખાણ થવી જોઈએ આના માટે. જ્યાં સુધી ઓળખાણ ન થાય ત્યાં સુધી કોઈ રીતે આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થતી નથી, અને ત્યાં સુધી માર્ગની પ્રાપ્તિ નથી, કોઈ રીતે નથી, બીજી રીતે. એ વાત બહુ સ્પષ્ટ છે. લગભગ આમ કરે છે જીવ. જે જીવો તત્વજ્ઞાનના અભ્યાસમાં આવેલા છે એ બહુ ભાગે અપૂર્વ પદાર્થની કલ્પના કરે છે. પૂરું તો એને સીધું જ ભાષે કે આ પદાર્થ મને મારું સ્વરૂપ અપૂર્વ ભાષ્યું છે. પૂર્વે કોઈ કાળમાં અનંત કાળમાં ભાષ્યું નથી એવું જ મને કોઈ અપૂર્વ ભાષ્યું છે, અને અપૂર્વ પ્રેમને અપૂર્વ મહિમા એવી રીતે ઉમટી પડે અંદરથી કે એને રોકી શકાય નહીં. જેમ હરખ અને શોક રોકી શકાતા નથી, તદ યોગ્ય પ્રસંગ બને ત્યારે હરખ શોકને કોઈ રોકી શકતું નથી, એમ આ એક એવો સંવેગ છે. એવો આવેગ નથી કહેતા, પણ એવો એક સંવેગ છે. આવેગ તો બાહ્ય પદાર્થોને વિશે હોય છે, એવો એક સંવેગ હોય છે કે એને રોકી નથી શકાતા. જેણે પોતાનો સાક્ષાત પરમેશ્વર અંદરમાં મૂર્તિમંતપણે બિરાજમાન જોયો એ એના સંવેગને કેમ રોકી શકે? રોકી નથી શકતા. એવો એક અપૂર્વ પ્રેમ આવે છે, એ જ એના અનુભવનું સાક્ષાત કારણ છે, અનન્ય કારણ છે. એ સિવાય કોઈને અનુભવ હોય નહીં કે થઈ શકે નથી. લક્ષણની ખબર જ નથી. લક્ષણને લક્ષ તો અપેક્ષિત છે, લક્ષણનું લક્ષણ છે. જ્યાં સુધી લક્ષ ખ્યાલમાં નથી તો લક્ષણ કોનું પણ શું એનું લક્ષણ જ નથી. એ તો અપેક્ષિત છે, રિલેટેડ ટર્મમાં છે બંને માટે.